ઉત્તરાખંડના પહાડી મુલકના રામા થાઈમ સોફીનો એક માણસ હતો. તેનું નામ એલકના હતું. તે એફ્રાઈમી સૂપના દીકરા, તોહુના દીકરા, અલીહુના દીકરા યરોઆમનો દીકરો હતો. તેને બે પત્નીઓ હતી, એકનું નામ હાના ને બીજીનું નામ પનીના. પનીનાને છોકરા હતા, પણ હાનાને છોકરા હતા. આ માણસ વર્ષો વર્ષ પોતાના નગરમાંથી શિલોમાં સૈન્યના દેવ યહોવાનું ભજન કરવા સારું તથા યજ્ઞ કરવા સારું થતો હતો. નેહલીના બે દીકરા હોફની તથા ફિનાસ યહોવાના યાજક ત્યાં હતા. એલકનાને યજ્ઞ કરવાનો દિવસ આવતો ત્યારે તે પોતાની પત્ની પનીનાને તથા તેના સર્વ દીકરા દીકરીઓને ભાગ વહેંચી આપતો, પણ હાનાને તે બમણો ભાગ આપતો, કેમ કે તે હાના પર વધારે પ્રીતિ રાખતો હતો. પણ યહોવાએ તેનું ગર્ભ સ્થાન બંધ કરી દીધું હતું. માટે તેને ખીજવવા સારું તેની શોખ કે તેને બહુ ચીડવતી હતી. જ્યારે તે યહોવાના મંદિરમાં જતી ત્યારે વર્ષો વર્ષ તેનો ધણી એમ કરતો, માટે તે તેને ચીડવતી હતી. તેથી તે રડતી ને ખાતી નહીં. તેના પતિ એલકનાએ તેને કહ્યું, હાના, તું કેમ રડે છે? તું કેમ ખાતી નથી? તારું મન કેમ ઉદાસ રહે છે? 10 દીકરા કરતા શું હું તને અધિક નથી? શિલોમાં તેઓ ખાઈ પી રહ્યા પછી હાના ઉઠી. હવે એલી યાજક યહોવાના મંદિરની બારતાક પાસે પોતાના આસન પર બેઠેલો હતો. તેનું દિલ બહુ દુખાતું હતું ને તે યહોવાને વિનંતી કરીને બહુ રડી. તેણે માનતા માનીને કહ્યું કે હે સૈન્યના દેવ યહોવા, જો તું આ તારી દાસીના દુઃખ સામું નક્કી જોઈશ, મને સંભાળીશ ને તારી દાસીને વિસરીશ નહીં, પણ તારી દાસીને દીકરો આપીશ, તો હું તેને તેની આખી જિંદગી સુધી યહોવાને અર્પણ કરીશ. તે અસ્ત્રો તેના માથા પર કદી પરસે નહીં. ને એમ થયું કે તે યહોવાની આગળ પ્રાર્થના કરવામાં તલ્લીન હતી ત્યારે એલી તેના મોં તરફ તાકીને જોતો હતો. હવે આના તો પોતાના મનમાં જ ઉભી હતી, માત્ર તેના હોઠ ફાલતા હતા, પણ તેની વાણી સંભળાતી ન હતી. તેથી એલીને એવું લાગ્યું કે તે પીધેલી છે. એલીએ તેને કહ્યું કે તું ક્યાં સુધી નશામાં રહીશ? દ્રાક્ષ રસ પીવાનું છોડી દે. આનાએ ઉત્તર આપ્યો કે ના, મારા મુરબ્બી, હું દુઃખી મનની સ્ત્રી છું. મેં દ્રાક્ષ રસ કે દારૂ પીધો નથી. હું તો યહોવા આગળ મારું દિલ ટાળવતી હતી. તારી દાસીને બલિયાલ પુત્રી તરીકે ગણીશમાં, કેમ કે અતિશય દુઃખ તથા કલેશને લીધે હું અત્યાર સુધી બોલી છું. ત્યારે એલીએ ઉત્તર આપ્યો, શાંતિએ જા, તે ઇઝરાયલના દેવની આગળ જે વિનંતી કરી છે તે સાર્થક કરો. તેણે કહ્યું, તારી દાસી પર તારી કૃપા દ્રષ્ટિ થાઓ. એમ તે સ્ત્રી પોતાના માર્ગે ચાલી ગઈ અને તેણે ખાધું ને ત્યાર પછી તેનું મુખ ઉદાસ રહ્યું નહીં. મોટે પરોળીએ ઉઠીને તેઓ યહોવાનું ભજન કર્યું ને પાછા વળીને તેઓ રામામાં પોતાને ઘેર આવ્યા અને એલકનાએ પોતાની સ્ત્રી હાનાનો અનુભવ કર્યો અને તેને સંભાળી. દિવસો વિતતા થયું કે હાનાને ગર્ભ રહ્યો ને તેને પુત્રનો પ્રસવ થયો ને તેનું નામ તેણે સમુએલ ને કહ્યું, મેં એને યહોવા પાસે માગી લીધો છે. તે પછી અલ્પના પોતાના આખા કુટુંબ સહિત યહોવાની આગળ વાર્ષિક અજ્ઞ તથા પોતાની માનતા ચડાવવા ગયો, પણ હાના ગઈ નહીં, કેમ કે તેણે પોતાના પતિને કહ્યું કે છોકરાને દાવણ છોડાવ્યા પછી હું તેને લઈ જઈશ કે તે યહોવા સમક્ષ હાજર થઈને સદા ત્યાં રહે. અને તેના પતિ એલકનાએ કહ્યું, તને જે સારું લાગે તે કર, તું તેને દાવણ છોડાવે ત્યાં સુધી અહીં રહે, એટલું જ કે યહોવા પોતાનું વચન પૂર્ણ કરો. માટે તે સ્ત્રી ત્યાં રહી ને તેણે પોતાના દીકરાનું દાવણ છોડાવ્યું ત્યાં સુધી તેને દવાડ્યો. તેનું દાવણ છોડાવ્યા પછી તેણે તેને પોતાની સાથે લીધો અને 3 વર્ષનો એક ગોઢો, 1 એફા આટો ને 1 કુંડી દ્રાક્ષ રસ પણ લીધો ને શિલોમાં યહોવાના મંદિરમાં તેને આણ્યો. અને તે છોકરો નાનો હતો. તેઓએ ગોઢો કાપ્યો પછી છોકરાને એલી પાસે તેણે કહ્યું, ઓ મારા મુરબ્બી, તારા જીવના સ્તંભ, મારા મુરબ્બી, જે સ્ત્રી યહોવાની પ્રાર્થના કરતી અહીં તારી પાસે ઉભી રહી તે હું છું. આ છોકરાને સારું હું પ્રાર્થના કરતી હતી ને યહોવાને જે વિનંતી કરી તે તેણે ફળીભૂત કરી છે, માટે મેં પણ એને યહોવાને આપ્યો છે. જીવે ત્યાં સુધી યહોવાને અર્પણ કરેલો છે અને તે યહોવાનું ભજન કરવા ત્યાં રહ્યો. બીજો અધ્યાય. અને હન્નાએ પ્રાર્થના કરતા કહ્યું કે મારું અંતકરણ યહોવામાં ઉલ્લાસ કરે છે, મારું સિંહ યહોવામાં ઊંચું કરાયું છે, મારું મુખ મારા શત્રુઓ સામે છૂટું થયું છે, કેમ કે હું તારા તારણમાં રખાઉં છું. યહોવા જેવો પવિત્ર કોઈ નથી, કેમ કે તારા સિવાય બીજો કોઈ નથી, વળી અમારા ઈશ્વર જેવો બીજો ખડક નથી. હવે પછી એમ અતિશય ગર્વથી વાત કરતો, તમારા મુખમાંથી મદોન્મત પણ ન નીકળે, કેમ કે યહોવા તો જ્ઞાનનો દેવ છે અને તેનાથી કૃત્યોની તુલના થાય છે. પરાક્રમી પુરુષોના ધનુષ્યો ભાંગી નખાયા છે અને લથડિયા ખાનારા બળથી વેષ્ટિત કરાયા છે. જે કૃત થતા તે રોટલી સારું મજૂરી કરે છે અને જે ભૂખ્યા હતા તે એ સારા ભોગવે છે. હા, વાજણીએ સાતને જન્મ આપ્યો છે અને જેને ઘણા છોકરા છે તે જુરે છે. યહોવા મારે છે અને જીવતા કરે છે, તે સેઓલ સુધી નમાવે છે અને તેમાંથી બહાર કાઢે છે. યહોવા દરિદ્રી કરે છે અને દ્રવ્યવાન પણ કરે છે, તે પાડે છે અને તેજ ઉતારે છે. તે દરિદ્રીઓને ધૂળમાંથી ઉઠાડે છે, ભિખારીઓને સરદારોની સાથે બેસાડવાની અને તેમને ગૌરવના રાજ્ય સંઘનો વારસો બનાવવાની, તે તેમને ઉકરડા પરથી ઉભા કરે છે, કેમ કે પૃથ્વીના સ્તંભો યહોવાના છે અને તે પર તેણે જગતને સ્થાપ્યું છે. તે પોતાના ભક્તના ચરણોની સંભાળ રાખશે, પણ દુષ્ટો અંધકારમાં ચૂપ કરી નખાશે, કેમ કે બળથી કોઈ પણ જય પામશે. યહોવાની સામે ટક્કર લેનારાઓના ટુકડે ટુકડા કરી નખાશે, તેમની સામે આકાશમાંથી તે ગર્જના કરશે. યહોવા પૃથ્વીના છેડાઓ સુધી ન્યાય કરશે, તે પોતાના રાજાને બળ આપશે અને પોતાના અભિષેકનું સિંહ ઊંચું કરશે. પછી અલકાના રામામાં પોતાને ઘેર ગયો અને છોકરો એલી યાજકની આગળ યહોવાની સેવા કરતો હતો. એલીના દીકરા બલિયાલ પુત્ર હતા, તેઓ યહોવાને ઓળખતા નહોતા. લોકો સાથે યાજકોનો રિવાજ એવો હતો કે કોઈ માણસ યજ્ઞાર્પણ કરતો ત્યારે માંસ બફાતી વેળા યાજકનો ચાકર હાથમાં ત્રિશુળ લઈને આવતો અને તે કઢાઈમાં મેઘમાં તાવડામાં ત્રિશુળની સાથે જેટલું માંસ બહાર આવતું તે બધું યાજક પોતાને સારું લઈ જતો. જે સર્વ ઇસ્રાયલીઓ શિલોહમાં આવતા તેઓની સાથે એ જ પ્રમાણે તેઓ વર્તતા. વળી તેઓ ચરબીનું દહન કરતા તે અગાઉ યાજકનો ચાકર આવતો અને યજ્ઞ કરનાર માણસ કહેતો, યાજકને માટે માંસ આપ, કેમ કે તે તારી પાસેથી એટલું નહીં લે પણ કાચું માંસ લેશે. જો તે માણસ તેને એમ કહેતો કે તેઓ જરૂર હમણાં જ ચરબીનું દહન કરી નાખશે અને પછી તારું દિલ ચાહે એટલું લઈ જશે, તો તે એમ કહેતો કે ના, પણ તું મને હમણાં જ તે આપ નહીં તો હું બળાત્કારે તે લઈશ. અને એ જુવાનોનું પાપ યહોવાની દ્રષ્ટિમાં ઘણું મોટું હતું, કેમ કે એ માણસ યહોવાના અર્પણને ધિકારતા હતા. પણ સમુએલ બાલ્યાવસ્થામાં શણનો એપોપ પહેરીને યહોવાની હજુરમાં સેવા કરતો હતો. વળી તેની માં પોતાના પતિની સાથે વાર્ષિક યજ્ઞ કરવાને આવતી ત્યારે તેને સારું નાનો અંગરખો બનાવીને દર વર્ષે લાવતી. અને એલીએ એલકનાને તથા તેની સ્ત્રીને આશીર્વાદ દઈને કહ્યું કે યહોવાને જે દીરવામાં આવ્યું છે તેને બની યહોવા બાઈને પહેરે તને બીજા સંતાન આપે. પછી તેઓ ઘરે ગયા. ત્યાર પછી યહોવાએ આના પર એવી કૃપા કરી કે તેને ગર્ભ રહ્યો અને તેની પેટે ત્રણ દીકરા અને બે દીકરીઓ હતા. અને બાળ સમુએલ યહોવાની હજુરમાં રહીને હવે એલી ઘણો વૃદ્ધ થયો હતો અને તેના દીકરા સર્વ ઇસ્રાયલની સાથે પત્ની ચલાવતા અને મુલાકાત મંડપના દ્વાર આગળ કામ કરનારી સ્ત્રીઓની સાથે કેવી રીતે કુકર્મ કરતા તે બધું તેણે સાંભળ્યું. ત્યારે તેણે તેઓને કહ્યું કે તમે આવા કામ કેમ કરો છો, કેમ કે આ સગડા લોકો તરફથી તમારા કુકર્મો વિશે હું સાંભળું છું. ના, મારા દીકરાઓ, જે હકીકત હું સાંભળું છું તે સારી નથી. તમે તો યહોવાના લોકો પાસે તેની આજ્ઞા ઉલ્લંઘન કરાવો છો. જો કોઈ માણસ બીજા માણસની વિરુદ્ધ પાપ કરે તો દેવ તેનો ન્યાય કરશે પણ જો કોઈ માણસ યહોવાની વિરુદ્ધ પાપ કરે તો તેને સારું કોણ વિનંતી કરે? પણ તેઓએ પોતાના બાપની વાત સાંભળી હતી, કેમ કે યહોવાની ઈચ્છા તેઓને મારી નાખવાની હતી. બાળક સમુએલ મોટો થતો ગયો અને યહોવાની તેમજ માણસ ઉપાસના પર હતી. દેવના એક ભક્ત એલી પાસે આવીને તેને કહ્યું, યહોવા એમ કહે છે કે જયારે તારા પિતૃનું કુળ મિસરમાં ફારુનના કુળની ગુલામીમાં હતું ત્યારે મેં તેઓને દર્શન દીધું હતું કે નહીં, અને મારો યાજક થવા, મારી વેદી પર યજ્ઞ કરવા, ધૂપ પાડવા અને મારી આગળ એકોત પહેરવા માટે મેં તને ઇઝરાયલના સગડા કુળોમાંથી નિવેડી કાઢ્યો હતો કે નહીં? તારા બાપના કુળને ઇઝરાયલ પુત્રોના સર્વ હોમ યજ્ઞો મેં આપ્યા હતા કે નહીં? તો મારો જે યજ્ઞ અને મારું જે અર્પણ મારા રહેઠાણમાં કરવાની મેં આજ્ઞા કરી છે તેને તમે કેમ લાટ મારો છો? વળી મારા ઇઝરાયલ લોકના સર્વ ઉત્તમ અર્પણોથી પુષ્ટ બની છે, તું મારા કરતા તારા દીકરાઓનું માન કેમ વધારે રાખે છે? આથી ઇઝરાયલનો દેવ યહોવા કહે છે કે તારું કુળ તથા તારા બાપનું કુળ મારી સમક્ષ સદા ચાલશે, એમ મેં કહેલું તે ખરું, પણ હવે યહોવા કહે છે કે એ મારાથી દૂર રહો, કેમ કે જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપી, ને જેઓ મને તુચ્છ ગણે છે તેઓ અલ્પા ગણાશે. જુઓ, એવા દિવસો આવે છે જેમાં હું તારો ભૂજ ને તારા બાપના કુળનો ભૂજ કાપી નાખીશ, કે જેથી કરીને તારા કુટુંબમાં કોઈ માણસ ઘરડો થાય નહીં. ઇઝરાયલ પુત્રોને જે સર્વ સમૃદ્ધિ દેહ આપશે તે મધ્યે મારા રહેઠાણમાં તો તું વિપત્તિ જોશે, અને તારા ઘરમાં ઘરડો માણસ કોઈ રહેશે નહીં, કોઈ દિવસ થશે નહીં. અને તારા જે માણસને મારી વેદી પાસેથી હું ખાપી નાખીશ નહીં તે માત્ર તારી આંખોનો ક્ષય કરવાને ને તારું દિલ દુખાવા રહેશે, અને તારા કુળની સગડી વૃદ્ધિ તેઓની ખીલતી વયમાં મરી જશે. અને આ તારે સારું ચિહ્નરૂપ થશે જે તારા બે દીકરા હોફની તથા ફિનાસ પર આવશે, એટલે કે તે બંને એક જ દિવસે મરણ પામશે. અને મારા અંતકરણ તથા મારા મનમાં જે છે તે પ્રમાણે કરે એવું એક વિશ્વાસુ યાજક હું મારે વાસ્તે ઊભો કરીશ. સ્થિર રહે એવું ઘર હું તેને સારું બાંધીશ, અને મારા અભિષિકની સમ્મુખ તે સદા ચાલશે. અને એમ થશે કે તારા કુળમાંથી જે કોઈ બચી ગયા હશે તે સર્વ આવીને એક રૂપિયાને સારું, એક ને રોટલીના એક કકડાને સારું તેને પગે પડશે, ને કહેશે કે યાજકને લગતું કંઈ પણ કામ મને આપ કે હું ટુકડો રોટલી ખાવા પાઉં. ત્રીજો અધ્યાય. બાળક સમુએલ એલીની હજુરમાં રહીને યહોવાની સેવા કરતો હતો. તે સમયમાં યહોવાની વાણી દુર્લભ હતી, પ્રગટ સુદર્શન થતા નહોતા. એ અરસામાં એમ બન્યું કે એલી પોતાની જગ્યાએ સૂતો હતો. હવે તેની આંખો ઝાંખી થવા લાગવાથી તેને સૂતું નહોતું, અને દેવનો દીવો હજી ઓલવાયો નહોતો. તે યહોવાના મંદિરમાં દેવના કોષની પાસે સમુએલ સૂતેલો હતો. તે વેળાએ યહોવાએ સમુએલને હાથ મારી, એટલે તેને ઉત્તર આપ્યો કે હું આ રહ્યો. તેણે એલીની પાસે દોડી જઈને કહ્યું, હું આ રહ્યો, કેમ કે તે મને બોલાવ્યો. તેણે કહ્યું, મેં બોલાવ્યો નથી, પાછો સુઈ જા. એટલે તે જઈને સુઈ ગયો. યહોવાએ બીજી વાર હાથ મારી કે સમુએલ. ત્યારે સમુએલ ઉઠીને એલીની પાસે ગમ્પ કહ્યું, હું આ રહ્યો, કેમ કે તે મને બોલાવ્યો. તેણે ઉત્તર આપ્યો, મેં બોલાવ્યો નથી, મારા દીકરા, પાછો સુઈ જા. હવે સમુએલને હજી સુધી યહોવાની ઓળખ થઈ ન હતી, યહોવાનું વચન હજી સુધી તેને પ્રગટ કરાયું ન હતું. અને યહોવાએ ત્રીજી વાર સમુએલને હાથ મારી, એટલે તે ઉઠીને એલીની પાસે ગયો, કેમ કે તે મને બોલાવ્યો. એલીએ જોયું કે યહોવાએ છોકરાને હાથ મારી છે, માટે એલીએ સમુએલને કહ્યું કે જઈને સુઈ જા, અને એમ થાય કે જો તે તને બોલાવે તો કહેજે કે હે યહોવા બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. પછી સમુએલ જઈને પોતાને ઠેકાણે સુઈ ગયો. પછી સમુએલ આવીને ઉભો રહ્યો, ને પહેલાની પેઠે સમુએલ સમુએલ કહીને હાથ માર્યો. ત્યારે સમુએલે ઉત્તર આપ્યો કે બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. ત્યારે યહોવાએ સમુએલને કહ્યું, જો ઇઝરાયલમાં હું એક એવું કાર્ય કરનાર છું કે તે વિશે જે કોઈ સાંભળશે તેના બંને કાન જણ જણતે. તે દિવસે એલીની વિરુદ્ધ તેના કુટુંબ સંબંધી જે જે મેં કહ્યું છે તે સર્વ આરંભથી તે અંત સુધી હું પૂરું કરી. કેમ કે મેં તેને કહ્યું છે કે જે દુષ્ટતા તું જાણે છે તેને લીધે હું સદાને માટે તારા ઘરનો ન્યાય કરીશ. કેમ કે તારા દીકરાઓએ પોતા પર શાપ આણ્યો છતાં તેને તેમને અટકાવ્યા નહીં. એ કારણથી એલીના કુટુંબ વિશે મેં સમ ખાધા છે કે યજ્ઞથી કે અર્પણથી એલીના કુટુંબની દુષ્ટતાનું પ્રાયશ્ચિત કરી પણ શકે નહીં. અને સવાર સુધી સમુએલ સુઈ રહ્યો પછી તેણે યહોવાના મંદિરના બારણા ઉગાડ્યા. પણ એ સંદર્શન એલીને જણાવતા સમુએલ દીધો. એવામાં એલીએ સમુએલને હાક મારી કે મારા દીકરા સમુએલ, તેણે કહ્યું હું આ રહ્યો. પછી તેણે પૂછ્યું યહોવાએ તેને જે કહ્યું છે તે શી બાબત છે, કૃપા કરીને તે મારાથી છાનું ના રાખી. તેણે તને જે જે કહ્યું તેમાંથી કઈ પણ જો તું મારાથી છુપાવે તો દેવ તને એવું ને એ કરતા પણ વધારે. સમુએલે તે સર્વ વાત તેને કહી ને તેનાથી કઈ પણ છુપાવ્યું નહીં. પછી તેણે કહ્યું તે યહોવા છે, તેની દ્રષ્ટિમાં જે સારું લાગે તે કરે. સમુએલ મોટો થયો ને યહોવા તેની સાથે હતો. એ તેનું એકે વચન નિષ્ફળ જવા દેતો નહીં. અને દાનથી તે ઠેઠ બેરસેબા સુધી યહોવાના પ્રબોધક તરીકે સમુએલ નિમાયો છે. શિલોમાં યહોવાએ ફરીથી દર્શન દીધું. કેમ કે યહોવાના વચન દ્વારા યહોવા શિલોમાં સમુએલને પોતાનું દર્શન દેતો. ચોથો અને સમુએલનું વચન સર્વ ઇસ્રાયલ પાસે આવતું હતું. હવે ઇસરાયલ ફિલિસ્તીઓની સાથે યુદ્ધ કરવાને ગયા અને એબેનેઝર પાસે તેઓએ છાવણી નાખી. અને ફિલિસ્તીઓએ અપેકમાં છાવણી નાખી. ફિલિસ્તીઓ ઇસરાયલની સામે વ્યૂહ રચ્યો. લડાઈ જામી ત્યારે ફિલિસ્તીઓને હાથે ઇસરાયલને હારતા. અને રણક્ષેત્રમાં તેઓએ ઇસરાયલીઓના સૈન્યના આશરે 4,000 માણસ માર્યા. અને લોક છાવણીમાં પાછા આવ્યા ત્યારે ઇસરાયલના વડીલોએ કહ્યું આજે યહોવાએ ફિલિસ્તીઓને હાથે આપણને કેમ માર ખવડાવ્યો છે. શિલોમાંથી યહોવાના કરારનો કોષ આપણે પોતાની પાસે લાવીએ કે તે આપણી મધ્ય આવીને આપણા શત્રુઓના હાથમાંથી આપણને બચાવે. ત્યારે લોકોએ શિલોમાં માણસ મૂક્યા ને ત્યાંથી તેઓ સૈન્યના હોવા જે સર્બિયનની વચ્ચે બિરાજમાન છે તેના કરારનો કોષ થાય. દીકરા હોફની તથા તેના કરારના કોષ સાથે ત્યાં આવ્યા હતા. જયારે યહોવાના કરારનો કોષ છાવણીમાં આવ્યો ત્યારે સર્વ ઇસરાયલીઓએ એવો મોટો હુંકારો કર્યો કે પૃથ્વીમાંથી પડતા પડ્યા. જયારે ફિલિસ્તીઓએ હુંકારાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓએ કહ્યું કે હિબ્રીઓની છાવણીમાં આવો મોટો હુંકારો કેમ થાય છે. અને તેઓ સમજ્યા યહોવાનો કોષ છાવણીમાં આવ્યો છે. આથી ફિલિસ્તીઓ ભયભીત થયા. કેમ કે તેઓએ કહ્યું કે દેવ છાવણીમાં આવ્યો છે. વળી તેઓએ કહ્યું આપણને અફસોસ, કેમ કે આજ સુધી આવું કદી બન્યું નથી. આપણને અફસોસ, આ પરાક્રમી દેવોના હાથમાંથી આપણને કોણ છોડાવશે. જે દેવો મિસ્રીઓને રાણમાં સર્વ પ્રકારના મરાવથી માર્યા હતા તે જ એ છે. તો ફિલિસ્તીઓ તમે બળવાન થાઓ ને પુરુષાર્થ રાખો. રથેને જેમ હેબ્રીઓ તમારા દાસ થયા હતા તેમ તમે તેઓના દાસ થાઓ. પુરુષાર્થ રાખો ને લડો. ફિલિસ્તીઓ લડ્યા ને ઇસરાયલીઓએ માર ખાધો ને તેઓમાંનો દરેક પોત પોતાના તંબુએ નાસી ગયા અને ઘણી મોટી કતલ થઈ. કેમ કે ઇસરાયલના પાયદળમાં 30,000 પડ્યા. વળી દેવનો કોષ શત્રુઓના હાથમાં ગયો અને એના બે દીકરા હોફની તરફથી નાશ માર્યા ગયા. અને બિન્યામીનનો એક પુરુષ સૈન્યમાંથી નાતો ને તેના વસ્ત્ર ફાટી ગયેલા તથા તેના માથામાં ધૂળ સ્થિતિમાં તે જ દિવસે જિલ્લો આવી પહોંચ્યો. તે આવ્યો ત્યારે જુઓ એલી રાજુએ પોતાના આસન પર બેસીને વાટ જોતો હતો. એમ કે પુરુષ વિશે તેનું હૃદય થરથરતું હતું. જયારે મહારાષ્ટ્રે નગરમાં આવીને ખબર કહી ત્યારે આખું નગર પોક મૂકીને રડી. એલીએ તે પોકનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે પૂછ્યું આ ખળભળાટ તથા શોરબકોર કેમ થાય છે. અને તે માણસે ઉતાવળથી આવીને એલીને ખબર આપી. હવે એની તો 98 વર્ષની વયનો હતો, તેની આંખો એટલી જાત્રી પડી ગઈ હતી કે તેને સૂટતું નહોતું. તે માણસે એલીને કહ્યું, સૈન્યમાંથી જે આવ્યો તે હું છું, ને સૈન્યમાંથી હું આજે જ દોડતો આવ્યો છું. તેને કહ્યું, મારા દીકરા ત્યાં શું થયું? અને સંદેશો લાવનારે ઉત્તર આપ્યો કે ઇસ્રાયેલ ફિલિસ્તીઓ આગળથી નાઠા છે, વળી લોકોની ભારે કતલ થઈ છે. તારા બંને દીકરા હોફની તથા ફિનાસ પર મન પામ્યા છે. દેવનો કોષ શત્રુના હાથમાં ગયો છે. એમ થયું કે જયારે તેને દેવના કોષનું નામ દીધું ત્યારે એની દરવાજાની બાજુ પાસેના આસન પર ચતુર્પાઠ પડી ગયો. તેની ગરદન ભાગી ગઈ ને તે મરણ પામ્યો, કેમ કે તે વૃદ્ધ તથા શરીરે ભારે હતો. તેણે 40 વર્ષ સુધી ઇસ્રાયલીઓનો ન્યાય કર્યો. તેની પુત્રવધુ એટલે ફિનાસની પત્ની ગર્ભવતી હતી. તે પ્રસૂતિના વખત નજીક હતો અને દેવના કોષનું હરણ થયું છે ને તેનો સસરો તથા તેનો ભણી મરણ પામ્યા છે. એ ખબર જયારે તેને સાંભળી ત્યારે તે વાકી વળી ને તેને પ્રસવ થયો, કેમ કે તેને ચૂક તો આવતી હતી. તેના મરણ વખતે જે સ્ત્રીઓ તેની પાસે ઉભેલી હતી તેઓએ કહ્યું કે બીમા, કેમ કે તને દીકરો જન્મ્યો છે? પણ તેણે ઉત્તર આપ્યો, નહીં, કઈ પરવા પણ કરી નહીં. તેણે તે છોકરાનું નામ ઈખાબોદ પાડીને કહ્યું કે ઇસ્રાયલ પરથી ગૌરવ જતી રહી, કારણ કે દેવનો કોષ લઈ જવાનો. અને તેણે કહ્યું, હવે ઇસ્રાયલ માંથી ગૌરવ જતું રહ્યું છે, કેમ કે દેવના કોષનું હરણ થયું છે.
ફલિસ્તીઓએ દેવનો કોષ લઈને દાગોનના મંદિરમાં લાવીને તેને દાગોનની પાસે મૂક્યો. બીજે દિવસે આશ્દોદીઓ પરોઢે ઉઠ્યા ત્યારે જુઓ, દાગોન યહોવાના કોષ આગળ ભૂમિ પર ઊંધો પડેલો હતો અને તેઓએ દાગોનને લઈને તેની જગ્યાએ પાછો બેસાડ્યો. બીજે દિવસે તેઓ પરોઢે ઉઠ્યા ત્યારે જુઓ, યહોવાના કોષ આગળ દાગોન ભૂમિ પર ઊંધો પડેલો હતો. પછી દાગોનો શિર તથા તેની બંને હથેળી ઉમરા પર છૂટા પડેલા હતા, કેવળ દાગોનનું ધડ રહ્યું હતું. માટે દાગોનના યાજક કે જે કોઈ દાગોનના મંદિરમાં આવે છે તેઓ આજ સુધી આસ્તોદના દાગોના ઉમરા પર પગ મૂકતા નથી. પણ યહોવાનો હાથ આસ્તોદીઓ પર ભારે હતો ને તેણે તેઓનો નાશ કર્યો ને તેઓને એટલે આસ્તોદ તથા તેની સરહદમાં રહેનારાઓને કાંઠ્યા રોકી માર્યા. આસ્તોદના માણસોએ જોયું કે આમ થયું છે ત્યારે તેઓએ કહ્યું કે ઇસ્રાયલના દેવનો કોષ આપણી સાથે રખાય નહીં, કેમ કે તેઓ તેનો હાથ આપણા પર ને આપણા દેવ દાગોન પર સખત છે. માટે તેઓએ માણસ મોકલીને ફિલિસ્તીઓના સર્વ સરદારોને પોતાની પાસે એકઠા કરીને કહ્યું, ઇસ્રાયલના દેવના કોષનું આપણે કેમ કરું? ત્યારે તેઓએ ઉત્તર આપ્યો કે ઇસ્રાયલના દેવનો કોષ અહીંથી ગાંઠમાં લઈ જાઓ. એટલે તેઓ ઇસ્રાયલના દેવને કોષ ત્યાં લઈ ગયા. તેઓ તેને ત્યાં લઈ ગયા પછી એમ થયું કે યહોવાના હાથે તે નગરની વિરુદ્ધ થઈને તેમાં મોટો તહોવાર કર્યો અને તેણે તે નગરના નાના મોટા તમામ માણસો પર ઘેર વર્તાવ્યો અને તેઓના અંગ પર ગાંઠો ફૂટી નીકળી. તેથી તેઓએ દેવના કોષને એક્રોનમાં મોકલ્યો. દેવનો કોષ એક્રોનમાં આવ્યો ત્યારે એમ થયું કે એક્રોનીઓએ બૂમ પાડી કે તેઓ અમારો તથા અમારા લોકનો સંહાર કરવાને ઇસ્રાયલના દેવનો કોષ અમારી પાસે લાવ્યા છે. માટે તેઓએ માણસ મોકલીને ફિલિસ્તીઓના સર્વ સરદારોને એકઠા કર્યા ને તેઓએ કહ્યું, ઇસ્રાયલના દેવનો કોષ મોકલી દો ને તેને પોતાને ઠેકાણે પાછો જવા દો, જેથી અમારો તથા અમારા લોકનો સંહાર કરે નહીં, કેમ કે આખા નગરમાં ભારે ગાળ વળ્યો હતો. દેવનો હાથ ત્યાં આકરો હતો, જે માણસો મરી ગયા નહીં તેઓને ગાંઠો ફૂટી નીકળી અને તે નગરનો પોકાર સાત સુધી પહોંચ્યો.
સાંભળેલા વચનો આશીર્વાદિત કરો. આમેન.